నమోరియంతాణం నమో సిద్ధాణం నమో ఆయర్యాణం నమో వజ్రాయాణం నమో లోయే సవ్వసామునం ఏషో పంచ నమోకారో సవ్వపావపణాహణో మంగళాణం చ సవ్వేహిం పరమం భవై మంగళం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమ ప్రభో మంగళం తులిభద్రాజా జైన ధర్మోస్తు మంగళం ఓంకారం బిందు సంయోక్తం నిత్యం ధ్యాయంతి యోగినా తామదం మోక్షదం దైవ ఓంకారాయ నమో నమః అజ్ఞానం తిమిరాంధానాం జ్ఞానాంజనశనాశయ నేత్రమున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః.
అనంత జ్ఞాని చాలా తీర్థంగా పరమాత్మ జగత్తుના જીવોના બોધ માટે આ ધર્મ તીર્થની સ્થાપના કરી આ ધર્મ તીર્થને પામ્યા પછી પરમાત્માએ મોક્ષ મેળવવાનો માર્ગ બતાવ્યો. મોક્ષ મેળવવાના માર્ગની અંદર ધર્મના પ્રકારો બતાવ્યા, દાન, શીલ, તપ અને ભાવ ચાર પ્રકારે ધર્મ કરવામાં આવે છે. દાનની અંદર પણ ઘણા બધા વિભાગો, શીલનું પાલન ઉત્કૃષ્ટથી કરવું પડે, તપ પણ કોઈનાથી થાય કોઈનાથી ન થાય, પણ ભાવ ધર્મ જે છે એ પૂર્ણ જગત કરી શકે. આ ત્રણેય સાથે ભાવ ભરવો જોઈએ. દાન પણ ભાવ સાથેનું હોય તો એ ફળે, શીલ પણ ભાવ સાથેનું પાલન હોય તો એ ફળે, તપ પણ ભાવ સાથે કરવામાં આવે તો જ એ ફળે. એટલે બધા કરતા વધારે મહત્વ ભાવ ધર્મનું. હવે ધર્મ માર્ગની અંદર ભાવોની ધારા લાવવા માટે પરમાત્માએ 16 ભાવના ભાવવાનું વિધાન બતાવ્યું. 16 ભાવના એટલે એક એક એવા સારા ભાવો જેના કારણે તમારા મનના પરિણામો સુંદર થાય અને એના કારણે તમારા પુણ્યના અનુબંધ કે કર્મ નિર્જરાનો ભાવ એનાથી ઉત્પન્ન થાય. એટલે શાસ્ત્રકારોએ કહ્યું કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. કર્મ બંધનું પણ કારણ આ મન છે અને કર્મથી નિર્જરાનું પણ કારણ આ મન છે. પ્રવૃત્તિ પાપની દેખાય, પણ મન કર્મ નિર્જરાની અંદર હોય તો એનાથી પરિણામ જુદો જ છે. પૃથ્વીચંદ્ર ગુણસાગરની જે કથા છે એની અંદર ગુણસાગર જે છે એ લગ્નની ચોરીમાં ફેરા ફરી રહ્યા છે અને એ લગ્નની ચોરીમાં ફેરા ફરતા ફરતા એમને કહેવાયું છે. પ્રવૃત્તિ ધર્મની છે, લગ્નની પ્રવૃત્તિ એ ધર્મની કે કર્મની? ધર્મની પ્રવૃત્તિ નથી એ છતાં પણ એમને કહેવાયું. ભરત ચક્રવર્તી છે, પોતાના રાજમહેલના આરીસા ભવનમાં જાય છે. આરીસા ભવન એટલે પહેલા એક સ્પેશિયલી ડ્રેસિંગ રૂમ હતા, ચારે બાજુ આરીસા લાગ્યા હોય અને તમે બરાબર ડ્રેસિંગ, મેકઅપ આ તે બધું ચારે બાજુ બરાબર જોઈને તમે કરી શકો. એ આરીસા ભવનની અંદર ડ્રેસિંગ અને મેકઅપ કરવા ગયા છે. પ્રવૃત્તિ પાપનું છે કે ધર્મ? એમાં કોઈ ધર્મ છે જ નહીં. પણ એ ડ્રેસિંગ રૂમની અંદર એમને કેવળ મહેનત કેમ? એમના ભાવોની ઉત્કૃષ્ટ પરિણતિ ચડતે પરિણામે એમના ભાવ છે. ભાવો ઉતરતા નહીં, પણ ભાવો સતત ઉપર કરતા. ડ્રેસિંગ કરતા કરતા હાથમાંથી એક વીંટી નીકળી ગઈ. એક વીંટી નીકળી એટલે એ આંગળી એમને સુની સુની લાગી કે આ બધી આંગળીઓ ભરેલી લાગે છે, સુંદર લાગે છે, અને એક આંગળી એકદમ ડલ લાગે છે. એમણે બીજી આંગળીમાંથી વીંટી ઉતારી, બીજી ડલ લાગવા લાગી. બધી વીંટીઓ નીકાળી, આ બધી જ આંગળીઓ ડલ લાગી. હાથમાં બીજા આભૂષણો ઉતાર્યા, હાથ આખો ડલ લાગ્યો. બીજા હાથમાં ઉતાર્યા, શરીરના આભૂષણો ઉતાર્યા, પોતાનો મુગટ ઉતાર્યો, આખો શરીર ડલ લાગવા લાગ્યો. જેવો શોભતો હતો એવું એમને શોભતું નથી. એટલે એ વિચાર કરે છે કે આ બધું તો અનિત્ય છે. આ બધી જે સુંદરતા મારી છે એ બધી અનિત્ય છે. આ આભૂષણોના કારણે મારી સુંદરતા થઈ છે. આભૂષણોને હું જો કાઢી નાખું તો હું સુંદર નથી દેખાતો. આ અનિત્ય ભાવના ભાવતા ભાવતા એમને કેવળ જ્ઞાન થઈ. એવી રીતે બારે ભાવના, આમ 16 ભાવના છે, પણ અજીવ વસ્તુઓ સાથે એમના પ્રત્યે 12 ભાવના ભાવવાની હોય. અને જીવ વસ્તુઓ જે જીવંત વ્યક્તિઓ જે છે, જીવંત જે પણ લિવિંગ થિંગ છે, એમના પ્રત્યે 4 ભાવના ભાવવાની. તો અનિત્યાદી જે 12 ભાવના છે એની વાત અત્યારે નથી કરવી, પણ જીવોની સાથે જે આપણું વર્તન છે એમના પ્રત્યેના જે હાવભાવ છે, જે ભાવો છે, એ 4 ભાવનાઓની અંદર સમાય છે. મૈત્રી ભાવના, પ્રમોદ ભાવના, કરુણા ભાવના અને માધ્યસ્થ ભાવના. આ 4 ભાવના આપણા અન્ય લોકો સાથેનું ઇન્ટરેક્શન કેવું છે? ફક્ત મનુષ્યો જ નહીં, તિર્યંગો હોય, પશુઓ હોય, એમની સાથે પણ આપણું ઇન્ટરેક્શન, આપણા હાવભાવો કેવા હોય, જેટલા પણ જીવંત પ્રાણીઓ છે આ જગતની અંદર, એ બધાની સાથેનો આપણો વ્યવહાર કેવો, તો એના માટે આ 4 ભાવનાઓ દેખાડવામાં આવી છે. અહીંયા કાવ્યમય 4 ભાવના ફક્ત 8 ગાથાઓની છે, પણ ખૂબ જ સુંદર રીતે એને સમજાવવામાં આવી છે. સૌથી પહેલા મૈત્રી ભાવના. ના વેર હો મુજ હૃદયમાં, કિંતુ રહો શુભ કામના. ના કોઈ સાથે શત્રુતા, ના જ્ઞાય હો દુર્ભાવના. કલ્યાણ હો સૌ જીવનો, ભાવ હો મુજ હૃદયમાં. હે દેવ મૈત્રી ભાવની, સુરગ્રીવ હો મુજ હૃદયમાં. સૌના સકલ દુખડાટે, સૌને અમર સુખડામણો. ના પાપ કોઈ આચરો, સૌ ધર્મ નિષદિન આદરો. સૌ જીવ મૈત્રી મય બનો, આ ભાવ હો મુજ હૃદયમાં. હે દેવ મૈત્રી ભાવની, સુર જીવ હો મુજ હૃદયમાં. અહીંયા પરમાત્માને પ્રાર્થના કરવામાં આવે છે કે મારા હૃદયની અંદર મૈત્રી ભાવ પ્રગટ થશે. મૈત્રી ભાવ એટલે શું? ફ્રેન્ડશિપ એટલે ફ્રેન્ડશિપ જેવું, ફ્રેન્ડશિપ એ મિત્રતા છે અને ફ્રેન્ડલીનેસ એ મૈત્રી ભાવ. ફ્રેન્ડશિપ એ મિત્રતા છે, જ્યારે મૈત્રી ભાવ એટલે ફ્રેન્ડલીનેસ. ફ્રેન્ડશિપ આપણા છે ને બહુ ઓછા લોકોની સાથે, અમુક લોકો જેમની સાથે આપણો સ્વભાવ મેચ થતો હોય એ એકદમ નજીકમાં હોઈએ એમની સાથે આપણી ફ્રેન્ડશિપ હોય. જ્યારે ફ્રેન્ડલીનેસ આખા જગત સાથે હોય, હા સકલ અહીંયા કહે છે ને, દરેકે દરેક જીવો સાથે મારું ફ્રેન્ડલીનેસ ભર્યું વર્તન રહે, મૈત્રી ભાવ ભરે. એટલે કોઈ આવીને મારી સાથે બે વાત કરવામાં એને ખચકાટ ના અનુભવાય, એને એમ લાગે કે આ વ્યક્તિ ફ્રેન્ડલી છે, આ મારી સાથે મિક્સ થઈ જશે. એટલે એ ફ્રેન્ડલીનેસ એટલે મૈત્રી ભાવ. ફક્ત ફ્રેન્ડશિપ નહીં પણ ફ્રેન્ડલીનેસ સુધીનો આપણો વર્તાવ હોવો જોઈએ. જગતના દરેકે દરેક જીવો, ભલે એ મનુષ્ય હોય કે પશુઓ હોય કે પિજિયન્સો હોય, એમની સાથે પણ ફ્રેન્ડલીનેસનો ભાવ. કૂતરા બિલાડા વગેરે જે પશુઓ હોય ને, એમને પણ તમારી પાસે આવતા ફ્રેન્ડલીનેસ લાગે કે નહીં, આની પાસે જાઉં તો મને વાલ મળશે, આ મને સારી રીતે રાખશે, આ મને મારીને ભગાડી નહીં દે. એટલે એમને પણ એ પ્રકારનો ભાવ આવે. જો તમારામાં મિત્રતા હોય ને તો સામે પોતાની મેળે દૃષ્ટિ એને એને એ પ્રમાણે જેવી દ્રષ્ટિ તેવી દ્રષ્ટિ. એટલે તમે જો ફ્રેન્ડલીનેસની દ્રષ્ટિ સાથે આખા જગતને જુઓ તો એ લોકો પણ સામે ફ્રેન્ડલીનેસ જ આપે. જો તમે શત્રુતા સાથે જુઓ તો એ લોકો પણ શત્રુ બને. એવા 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 ઉદાહરણો બન્યા છે કે જે સાધક મહાત્માઓ હોય, જે ઉત્કૃષ્ટ કક્ષાની જેઓ સાધના કરે છે, એમના જીવનમાં મૈત્રી કરુણા વગેરે આ ભાવનાઓ એટલી અંદરથી ઉછળતી હોય કે આખી કુદરત એમને અનુકૂળ થતી હોય છે. મહાયોગી આનંદગંજી મહારાજા છે, પોતાનો આખો જીવન એ ગુફાઓની અંદર સાધના કરતા હતા. આખો જીવન એકલા રહે ગુફાઓની અંદર, જંગલોની અંદર, પણ ક્યાંય એમને ડર કે ભય નહીં. એ પ્રકારેની ઉત્કૃષ્ટ સાધના કે એમની આસપાસનો આખો વાતાવરણ છે ને એ મિત્રતામય થઈ જાય. એટલે એમની પાસે છે ને સિંહ અને વાઘ પણ આવીને કૂતરાની જેમ બેસી જાય. હે, હા, જે પણ વન્ય પ્રાણીઓ, જે પ્રાણીઓનો સ્વભાવ એવો છે કે એ લોકો કોઈને હેરાન કરી શકે, પણ આ એમની મિત્રતાના પ્રભાવે, મૈત્રી એમ મૈત્રી ભાવના એમના પ્રભાવે એમની આસપાસ રહેલા વન્ય જીવો પણ શાંત થઈને એની પાસે બેસી જતા. પેલા યશો વિજયજીને થયું, યશો વિજયજી અને આનંદગંજી મહારાજા એક જ સમયના છે. યશો વિજયજી મહારાજા છે ને બાહ્ય બાબતોની અંદર ઘણા પડેલા હતા, એટલે એમને છે ને પ્રવચનો આપવા કે પછી નામના થવી એનું બધું વધારે શોખ હતો. પહેલા પૂર્વાવસ્થાની એમની વાત છે, એ ત્યાં રાજસ્થાન બાજુ ને એ બાજુ વિચરતા હતા. અને આ આનંદગંજી મહારાજા એ આબુ તીર્થની જે ગુફાઓ છે, રાજસ્થાનમાં આબુ છે અને ત્યાં ગુફાઓ અને જંગલો છે, એની અંદર એ સાધના કરતા હતા. એટલે લોકોના નામ, લોકોની પાસેથી આ ઘણું સાંભળ્યું હતું કે આ આનંદગંજી એવા અવધૂત યોગી છે કે એમની પાસે જે પણ જાય એ મિત્રતામય થઈ જાય, અદભુત યોગી છે. આનંદગંજી મહારાજા પાસે તો સાધના પણ એવી જ હતી કે એમના ટોયલેટની અંદર એટલી શક્તિ હતી કે પથ્થરને સોનું બનાવી શકે, એટલી ઉચ્ચ કક્ષાની એમની સાધના, લબ્ધિઓ પ્રગટ થઈ ગઈ. એટલે મહાપુરુષોના છે ને વાક્યોમાં, વાક્યો પણ એમના વાક્યો પણ મંત્ર સમાન કહેવાય. એ આખા સામાન્ય વાતો કરે ને એ પણ આપણા માટે મંત્રરૂપ બની જાય. આ આનંદગંજી મહારાજાનો જ એક કિસ્સો છે. એ નગરની જે રાણી હતી, એ રાણીને રાજા જરા પણ ભાવ આપતો નહીં, બીજી રાણીઓને ભાવ આપે અને એ રાણીને જરા પણ ભાવ આપે નહીં. એટલે એ રાણી એકદમ આકુલ વ્યાકુળ હતી કે રાજા મને કેમ હાવભાવ સાથે બોલાવતો નથી, ક્યારે પણ સારી સારી રીતે મને બે વાતો કરતો નથી. એને એ દુઃખ હતું અને એણે નામ સાંભળેલું કે આનંદગંજી મહાન યોગી છે, એમની પાસે જાઉં તો એ કાંઈ રસ્તો કરી આપશે. આનંદગંજી મહારાજા પાસે ગઈ આનંદજી મહારાજાને તો જગતમાં કોઈ જીવો સાથે કઈ લેવા દેવા નથી, કોઈના પણ કોઈના દુઃખ જોઈને એમને મનમાં થોડોક કરુણાનો ભાવ, મિત્રતાનો ભાવ એમના હૃદયની અંદર પ્રગટે. એટલે એમણે છે ને એક કાગળ લીધું, કાગળની અંદર કંઈક લખ્યું અને ફોલ્ડ કર્યું. એ નાનકડી કાગળની ચીઠી એમણે ફોલ્ડ કરી અને રાણીને કહ્યું, આનું તાવીજ બનાવી અને તું પહેરી લેજે. રાજા પોતાની મેળે તારી સામે આવી જશે. અને એણે આમ કર્યું, આ કાગળ તાવીજ બનાવી અને પહેરીને ફરતી હતી. ધીરે ધીરે બધું ચેન્જ થયું અને રાજા એની પાસે આવવા લાગ્યો. એટલો બધો નજીક આવી ગયો કે એને હવે રાજા છોડતો નથી. એને થયું, આ નાનકડે નાનકડી ચિઠ્ઠીની અંદર શું એવું જાદુ હશે, કેવો એવો મંત્ર લખેલો હશે કે એના કારણે આ મારું ન થનારું કામ થઈ રહ્યું છે. એને સહજ આમ કુતૂહલતા ઉત્સુકતા આવી કે આ હું જોઉં તો ખરી અંદર શું લખેલું છે. એ કાગળની ચિઠ્ઠી કાઢી અને વાંચ્યું તો લખેલું હતું, રાજા કો રાણી મિલે ઓર રાણી કો રાજા મિલે જિસમે આનંદજન કો ક્યા. બસ આટલું વાક્ય લખેલું હતું, પણ એ વાક્યનો પણ પ્રભાવ એવો પડ્યો કે લોકોના કામ થયું. હે, ભારતનો સુખાદ એ પાછળનો એનો પ્રસંગ છે. પણ આમ આ મૂળભૂત પ્રસંગ આવા નાના નાના તો એવા એમના જીવનમાં ઘણા પ્રસંગો થઈ ગયા, પણ આવા સાધક પુરુષો હોય ને એમના જીવનમાં સહજ રીતે આ બધી ભાવનાઓ પ્રગટ થતી હોય. તો ઓલા યશો વિજયજી હતા એ બાહ્ય વસ્તુમાં એમની નામનામાં અને વ્યાખ્યાનથી લોકો પ્રસિદ્ધિ આપે અને વાહવા કરે એનું બધું વધારે શોખ. પણ એમણે સાંભળ્યું હતું કે આવા યોગી અહીંયા ક્યાંક વિચરી રહ્યા છે, હું જાઉં એમની પાસે જરાક મળું તો ખરું. તો એ જવા માટે વિચાર કરે છે, પણ એ તો છે ને જંગલની અંદર ગુફાઓની અંદર એમનું કાંઈ ઠેકાણું ન હોય, ક્યાં ક્યારે હોય એમનું કાંઈ ઠેકાણું ન હોય. એક દિવસ એવું થયું કે એ યશો વિજયજી વ્યાખ્યાન આપતા હતા, પાટ ઉપર બેસીને વ્યાખ્યાન આપતા હતા અને આખી સભા એ વ્યાખ્યાનને સાંભળી રહી હતી. એટલો સુંદર વ્યાખ્યાન, એટલો સુંદર વ્યાખ્યાન, જે યોગની વાતો, યોગની ઉત્કૃષ્ટ યોગની હાઈ લેવલની જે પણ વાતો હતી તત્વજ્ઞાનની, એ લોકોને એકદમ સમજાવીને પીસી રહ્યા હતા. લોકોને પણ એમાં આનંદ આવતો હતો. પણ એક ખૂણામાં છે ને એક વ્યક્તિ છે, એ વ્યક્તિ આખો પોતાનો શરીર ઢાંકીને એક ખૂણામાં બેઠો હતો. આખો સમુદાય, આખી સભા એકદમ પ્રભાવિત થઈ ગઈ, બધા વાહ વાહ કરી રહ્યા, પણ ઓલા વ્યક્તિના ચહેરા ઉપર કઈ હાવભાવ દેખાય. એટલે એને કઈ સ્પેશિયલ, એમને એવું લાગ્યું જ નહીં કે કઈ સ્પેશિયલ છે, મને બહુ મજા આવી એવું કઈ છે જ નહીં. એ તો માથો નીચો કરીને બેઠા હતા. યશો વિજયજી ને વિચાર થયો, આખી સભા મારી વાહ વાહ કરે છે અને આ વ્યક્તિને શું છે. એમણે કહ્યું કે તમે ઉપર તો જુઓ. અને એમણે ઉપર જોયું અને યશો વિજયજી જયારે આંખમાં એની આંખ મિલાવી ત્યારે યશો વિજયજીની ટ્યુબલાઇટ થઈ કે આ વ્યક્તિ તો મારા કરતા કેટલી ઉચ્ચ કક્ષાનો છે. અને એમણે પારખી લીધું કે આ વ્યક્તિ બીજો કોઈ ન હોઈ શકે પણ આનંદજી મહારાજ. પોતે એટલા લેવલ, ઊંચા લેવલના સાધક છે કે એમના આંખોની અંદર જ આ બધી ઉત્કૃષ્ટ ભાવનાઓ રમી રહી છે. હું તો ખાલી વાતો કરું છું, પણ એ જે વાતો પણ છે ને એ એમના જીવનમાં એપ્લાય થઈ રહી છે. એક એક ભાવનાઓ એમણે ભાવેલી છે અને એમના જીવનમાં આ બધું જીવંત દેખાઈ રહ્યું છે. પછી વ્યાખ્યાન એમણે વિચાર કર્યો કે વ્યાખ્યાન પતે એના પછી એમની સાથે બરાબર ચર્ચા કરશું. વ્યાખ્યાન પતે અને પછી લોકો જરા ટોળે વળે ત્યાં સુધીમાં તો એ ગાયબ થઈ ગયા. એ પાછા પોતાના ઠેકાણે ગુફાઓમાં જઈને ચાલ્યા ગયા. એક વખત એમને ખબર પડી કે ફલાણા ઠેકાણે એ ગુફાની અંદર એ છે, તો ત્યારે એમને મળવા ગયા. અને મળીને જ્યારે એમની સાથે ચર્ચાઓ થઈ ત્યારે યશો વિજયજીની શાંત ઠેકાણે આવી કે હું તો ખાલી વાતો જ કરું છું, આમણે બધું જીવનમાં ઉતાર્યું છે. મને બાહ્યમાંથી ઉતરી, બાહ્યમાંથી બહાર નીકળી અને અંદરમાં ઉતરવાનું છે. આ વાતો ખાલી કરવા જેવી નથી, એને જીવનમાં એપ્લાય કરવા જેવી. અને પછી યશો વિજયજી ઊંડાણમાં ઉતર્યા અને પછી યોગના વિવિધ ગ્રંથો જે એમણે રચ્યા એમણે ત્યાં અનુભવનું જ્ઞાન લીધું. એટલે યશો વિજયજી પણ પામ્યા આનંદગંજી મહારાજા પાસે. એટલે આનંદગંજી મહારાજાના જીવનમાં આવા ઉત્કૃષ્ટ ભાવો એ કેવી રીતે આવ્યા છે, એ ઉત્કૃષ્ટ લેવલની સાધના, સાધના સાથે એમના મન, મનની અંદર સમગ્ર જગત સાથેની મિત્રતાના ભાવો. એટલે મિત્રતા, ફ્રેન્ડશીપ એટલે આપણે એમ કહીએ કે કોઈ ખાસ નજીકનો હોય ને એને જ આપણે જમવા માટે બોલાવીએ, કે કોઈ ઘરને પ્રસંગ હોય તો એમને જ બોલાવીએ, આપણો જે સર્કલ હોય 5, 10, 15 જણા એને જ બોલાવીએ. પણ ફ્રેન્ડલીનેસ એટલે કે 100, 200 જણા હોય બધા સાથે આપણે સ્માઇલ આપીએ, કે કોઈને કોઈ સામે મળે તો એને બોલાવીએ, ભલે વિશેષ આદર સત્કાર ના આપીએ, પણ એક એક પ્રકારની જે ફોર્માલિટી છે એ આપણે નિભાવીએ, એને ફ્રેન્ડલીનેસ કહેવાય. તો અહીંયા કહે છે, ના વે રહો મુજ હૃદયમાં ચિંતુ રહો શુભ કામના. કોઈ પણ જીવ પ્રત્યે મારો વેર ભાવ ન રહે, ભલે 100, 200, 500, 1000 જેટલા જણાને હું મળું, કોઈના પ્રત્યે મારા હૃદયની અંદર વેર ભાવનો એક છાંટો પણ ન હોવો જોઈએ. બધા પ્રત્યે મારી શુભકામના, બધા જીવો સુખી થાય, બધા જીવો મસ્ત રહે, બધા જીવો આનંદિત બને એવી મારા હૃદયની અંદર ભાવના થાય. ના કોઈ સાથે શત્રુતા, ના ક્યાંય હું દુર્ભાવ, ના કોઈની સાથે મને શત્રુતાનો ભાવ ના આવે અને કોઈના પ્રત્યે દુર્ભાવ ના રહે. આ વ્યક્તિ કેવો છે, આની મારી સાથે જામશે નહીં, હું આ વ્યક્તિથી દૂર જ રહીશ, એવી એવી કોઈના પ્રત્યે દુર્ભાવના મારા હૃદયમાં ન પ્રત્યે. બધા જીવો છે ને તીર્થંકર સમાન, તીર્થંકરનો જેવો જીવ છે એવો જીવ આપણા બધાની અંદર રહેલો છે. આ તો કર્મના કારણે આપણે વિવિધ સ્વરૂપે રહ્યા છીએ, અને સાથેના પૂર્વના સંસ્કાર જે પણ છે એના કારણે આપણે કોઈના જીવનમાં ક્રોધ વધારે હોય, કોઈના જીવનમાં અભિમાન હોય, કોઈના જીવનમાં આ તે કોઈ કોઈ દુર્ગુણો હોય. પણ દુર્ગુણોની સાથે દરેકે દરેક જીવની અંદર કોઈ ને કોઈ સદગુણો રહેલા છે. તો હું સદગુણોને જોનારો થાઉં, મિત્રતા ની ધારા વહાવનારો થાઉં, અને વેર ભાવનો ત્યાગ કરનારો હું થાઉં. કલ્યાણ હો સૌ જીવનું આ ભાવના મુજ હૃદયમાં. એટલે મારા હૃદયમાં એવી ભાવના થાય કે દરેકે દરેક જીવનું કલ્યાણ જ થવું જોઈએ. મારો પણ જે સામનો કરે છે, મારી સાથે જે વેર પણ કરતો હોય, તો એનું પણ ભગવાન ભલું કરે, એનું પણ કલ્યાણ થાય એવી ઉત્કૃષ્ટ ભાવના તમારા હૃદયની અંદર હોવી જોઈએ. સૌના સકલ દુખડા ટણે, સૌને અમર સુખડા મળે. જીવોના દુઃખો જે છે એ એમના કરેલા કર્મોના કારણે છે, પણ પરમાત્માને એવી પ્રાર્થના કરવાની છે કે એમના કર્મો જલ્દીથી ખપી જાય અને એમના જે એ લોકો જે દુઃખી છે એ દુઃખ એમના મટી અને એમને સુખ મળે, અમર સુખડા મળે. અમર સુખડા એટલે ઉત્કૃષ્ટ કક્ષાનું મોક્ષ સુખ, જ્યાંથી પાછું આવવાનું નથી, જ્યાંથી દુઃખી થવાનું નથી, એવો અમર સુખ એમને પ્રાપ્ત થાય. ના પાપ કોઈ આચરો, સૌ ધર્મ નિષ્ઠિન આદરો. ઘણા લોકો એવા હોય કે સામાન્યતાથી એમના જીવનની અંદર સતત પાપ, પાપ ને પાપની પ્રવૃત્તિ હોય, ધર્મ પ્રત્યે એમને લાગણી આદર સત્કાર ન હોય. પણ આપણી એવી ભાવના હોવી જોઈએ કે જેટલા પણ આ જગતની અંદર જીવો છે એ સત્ય ધર્મને પામે અને એનાથી એમનું કલ્યાણ થાય. ધર્મ વગર કલ્યાણ શક્ય નથી. એક વાત આ તો ફિક્સ જ છે કે ધર્મ વગર કોઈ પણ જીવનું કલ્યાણ નથી. એટલે ભલે ઓછો વધુ ગમે એવી રીતે પોતાની પરિણતિ પ્રમાણે જે પ્રમાણેનું લોકો ધર્મ કરતા હોય, પણ ધર્મ વગર ઉદ્ધાર નથી. એટલે જીવો પોતાની પાપની પ્રવૃત્તિથી વિરામ પામી અને ધર્મ કરનારા થાય એવી ઉત્કૃષ્ટ ભાવના. ભલે આપણે કોઈને ખેંચીને ધર્મ કરાવવાનું નથી, કોઈની પાસે જબરદસ્તી ધર્મ કરાવી શકાય પણ નહીં, પણ અંદરથી એવી ભાવના હોવી જોઈએ કે દરેકે દરેક જીવને ધર્મ કરવાનું મન થાય, એમને ધર્મ ગમે તો જ એમનું કલ્યાણ થશે. સૌ જીવ મૈત્રીમય બનો આ ભાવના, એ આ ભાવ હો મુજ હૃદયમાં. મારા હૃદયમાં એવા ભાવો કરતો કે હું બધાની સાથે મિત્રતા આપું તો સામે મને પણ બધા જીવો મૈત્રી ભાવથી જ જુએ. આ ટુ વે રિલેશન છે, હું મિત્રતા આપું અને બીજા લોકો મને હેરાન કરે તો પણ એ પ્રકારની ભાવના ભાવવાની હોય કે આ એમના કર્મની અનુસારે એમના અને મારા જે પણ પૂર્વના ઋણાનું બંધ હોય એના કારણે આ બધું થઈ રહ્યું છે, પણ પરમાત્માને એવી પ્રાર્થના કરવાની છે કે હું મૈત્રી આપું અને બીજા લોકો મને મૈત્રી આપે. આ મૈત્રીની ઉત્કૃષ્ટ ભાવના આ પરમાત્મા પાસે અહીંયા માંગવામાં આવી છે. એના પછી બીજી બે ગાથામાં પ્રમોદ ભાવનાની વાત કરે છે.
સુખ કોઈનું દેહી પ્રભુ મુજ હૃદયમાં ઈચ્છા ન હો, ને કોઈના અવગુણ ની રખવાની મને ઈચ્છા ન હો. ગુણ ને નિહાળે એવી હો ગુણ દ્રષ્ટિ મારા હૃદયમાં, હે દેવ મુદિતા બાવના હો દૃષ્ટિ મારા હૃદયમાં. ગુણ દેખું ને આનંદન જરણા હો મુજ હૃદયમાં, ગુણ દેખું ને ગુણ પ્રાપ્તિની કાંચાર હો મુજ હૃદય. સુંદર ગુણાનું રાગની હો તૃષ્ટિ મારા હૃદયમાં, હે દેવ મુદિતા ભાવની હો તૃષ્ટિ મારા હૃદય.
બીજી પ્રમોદ ભાવના બતાવે છે. પ્રમોદ એટલે શું? તો કહે છે કે આપણાથી જે લોકો ઉચ્ચ છે, ગુણથી ઉચ્ચ, પૈસાથી ઉચ્ચ, સુખ સંપત્તિથી જે પણ ઉચ્ચ છે એના પ્રત્યે ઈર્ષાનો ભાવ આપણને ના આવે. કારણ કે જે લોકો ઉચ્ચ છે ને એ સહજ રીતે આપણને એવો ભાવ થાય કે ખબર છે આ તો પૈસા વાળો છે એટલે એને અભિમાન છે, અભિમાન આપણને હોય અને એની સામે આપણે વાદ કરીએ કે સહજ રીતે એના સુખ જોઈને આપણને ઈર્ષા થવા લાગી કે આ તો પૈસા વાળો છે મને પણ એટલા જોઈએ, આના જેવી સંપત્તિ મને પ્રાપ્ત થાય, કે પછી વધારે ગુણવાળો હોય ને કોઈ વ્યક્તિ કે વધારે સારા ગુણો જેની અંદર હોય તો લોકો શું કહે આ ખબર છે અહીંયા બધું બતાવે છે, પછી ઘરે એનું શું હશે, ઘરમાં એના અલગ રૂપ હશે. એટલે એ આપણાથી એ સારા ગુણો પણ જોઈ શકાતા નથી. જે વ્યક્તિ સારા કાર્યો કરે, જે વ્યક્તિની અંદર લીડરશીપ હોય, એ જે વ્યક્તિ આગળ પડતો થાય એને સદા માટે આ સાંભળવાનું વારું આવે એ ખબર છે અહીંયા ઘણો આગળ વધે, ઘરે કઈ ઠેકાણા નથી. એટલે સહજ રીતે ગુણીજન પ્રત્યે આપણને ઈર્ષાનો ભાવ, દ્વેષનો ભાવ હોય છે. પણ હે પરમાત્મા, મારા જીવનમાં એવી કૃપા કરો કે બીજાના સુખ દેખીને હું ઈર્ષાનો ભાવ ન લાવું, એમના સુખે હું સુખી થાઉં, એમના જગતના દુઃખે હું દુઃખી થાઉં, જગતના જે પણ જીવો છે એમના સુખ સાથે હું સુખી થાઉં, એમનું સુખ જોઈને હું પણ સુખી થાઉં, એના ભલે સારું છે એ આગળ વધી ગયો છે તો સારું જ છે, એના પુણ્ય સ્વર ધર્મમાં છે અને એ આગળ વધી રહ્યો છે, ભગવાન કરે એ હજી આગળ વધે, એ સારા કાર્યો કરી રહ્યો છે, ભગવાન એને એવી શક્તિ આપે કે હજી એ સારામાં સારા ઉત્તરોત્તર સારા કાર્યો એ કરી શકે, એવી ઉત્કૃષ્ટ ભાવના તમારા હૃદયની અંદર હોવી જોઈએ. એનાથી વિરુદ્ધ હું જાઉં નહીં, કોઈના અવગુણ નિરખવાની મને ઈચ્છા ન હોય. જગતમાં એવો નિયમ છે જે વ્યક્તિની અંદર 99 ગુણ હોય અને 1 અવગુણ હોય તો જગત આપણે બધા પહેલા એ 1 અવગુણને જોશું, એના 99 ગુણને નહીં જોશું. આખું જીવન એનું બહુ સુંદર છે પણ ક્યાંક કાંઈક થોડી ઘણી એના સ્વભાવની અંદર સમજો ખામી છે, તો આપણે તરત એને પકડી લઈશું. ભગવાન કહે છે કે સદા ગુણાનુરાગી બનો, ગુણને ગ્રહણ કરનારા બનો, દોષને ગ્રહણ કરનારા તમે બનો. કૃષ્ણ મહારાજાનું ઉદાહરણ આવે છે. કૃષ્ણ મહારાજા પોતાની આખી સેના સાથે એક વખત જઈ રહ્યા હતા. રસ્તા ઉપર એક કૂતરી મરેલી પડી હતી. એ ઘણા ટાઈમથી મરેલી એટલે એના શરીર એનો ડીકે થવા લાગ્યો અને વાસ આવતી હતી. આખી સેના છે એ પોતાનો નાક ઢાંકીને ચાલે છે. સિંહ કેટલી ગંદી છે, કેટલી ગંદી છે, કેટલી ગંદી છે. નાક ઢાંકીને આગળ વધે છે, દૂર થઈને આગળ વધે. કૃષ્ણ મહારાજા છે એ નાક પણ ઢાંકતા નથી, પણ ઉલટાનું સામે એની પાસે જઈ અને એને જરાક જુએ છે અને એની 32 વખાણ કરે છે. ભલે એ આખી ડીકે થઈ રહી છે પણ એની 32 કેવી ચમકી રહી છે, એના દાંતો કેવા સરસ છે. એટલે જ્યાં આખી સૃષ્ટિ, જ્યાં આખી દુનિયા અવગુણો જોઈ રહી છે ત્યાં આ વ્યક્તિ ગુણ જોઈ રહી છે. એવું નથી કે બધા લોકોની પાસે અવગુણ 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 જ ભરેલા હોય, એની અંદર ગુણો પણ હોય. દરેક લોકોની કાંઈક ને કાંઈક સ્પેશિયાલિટી હોય. કોઈ કોઈ વ્યક્તિ આ કામ કરી શકે તો બીજો આ ન કરી શકે. ભલે એના જીવનની અંદર બીજા બધા દુર્ગુણો હોય પણ જે કામ જેનાથી થાય એ જ વ્યક્તિ કરી શકે. એના જીવનની અંદર સારા કામો, સારા ભાવો એના જીવનની અંદર રહેલા છે, આપણને એને જોવાનું છે. કોઈના અશુભ ભાવોને હું ન જોઉં, કોઈના દોષોને હું ન જોઉં, પણ જેના ગુણો છે એ જોઈને એ ગુણોને ગ્રહણ કરવાની મને શક્તિ આપું. ખાલી ગુણો જોઈને રાજી થવાનું નથી, એના એ ગુણો મારા જીવનની અંદર ઉતરે. હું દોષી છું, ભગવાનને એમ કહેવાનું છે, હું દોષી છું, મારી અંદર દોષોના ઢગલા રહેલા છે. જેની જેની પાસે જે જે ગુણો મળે એને હું ગ્રહણ કરીને હું ગુણવાન બનું. નાના બાળક પાસેથી પણ ઘણું શીખવા મળે. મિત્રતા જો શીખવી હોય તો એ નાના બાળક પાસે શીખવાય, કારણ કે એના ફ્રેન્ડો હોય, એનું જે સર્કલ હોય એની સાથે રમે, બધું જ કરે, લડે ઝઘડે મારામારી પણ કરે, પણ પાછા તરત જ સાથે રમવા લાગે. એટલે એની જે શત્રુતા છે એ ક્ષણ વાર માટેની છે. આપણે એવું થાય તો કોઈની સાથે ઝઘડો થાય તો જીવનભર એ ગાંઠ આપણી બંધાય છે. એટલે એ નાના બાળકમાંથી લેટ ગો કરવાનું શીખવાનું છે. કારણ કે શત્રુતાની એક વખત ગાંઠ બંધાય તો એ ખુલે. આમ કહેવાય ને, મિત્રતા એ આરીસા જેવી છે. એક વખત આરીસો ગાંઠ એ તૂટે પછી ક્યારે એ સંધાય નહીં. પછી ગમે એટલો પ્રયત્ન તમે કરો, ગમે એવી રીતે એને ચિતકાળવાની કોશિશ કરો, છતાં પણ એક સાંધો તો રહી જાય. એ ઓરિજિનલ પહેલા જેમ એ લાગે નહીં, એક નિશાન તો એનું રહી જ જાય. એટલે શત્રુતા જો જીવનમાં આદરીએ તો પછી એ ગાંઠો અને એ શત્રુતાના ભાવો તમારા જીવનમાં સદા માટે રહી જવાના છે. એટલે શત્રુતાના ભાવો જ મારી અંદર આવે નહીં અને બધાના હું ગુણ જોનારો થાઉં, કોઈના દોષ જોઉં નહીં. દોષ ના જોઈએ એટલે સામેથી આપણને મિત્રતાના ભાવો પ્રગટે. એના સારા જ ગુણો જો વિચાર કરીએ તો આપણને પોતાની મેળે મૈત્રીની ભાવના જ જાગે. આ વ્યક્તિ સારો છે, એની સાથે મારી જામ છે, બધાની સાથે આપણી જામવી જોઈએ, બધા સાથે ફાવવું જોઈએ. એટલે કોઈ પણ કન્ડિશનની અંદર જ્યાં આપણને જવાનું થાય દરેકે દરેક લોકોની સાથે આપણે એડજસ્ટ થઈ જઈએ. ક્યારે થઈ શકીએ? જ્યારે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે. છોકરાઓ જાય અહીંયાથી ભણવા માટે બીજા પ્રદેશોની અંદર જાય અને પછી ત્યાં રૂમમેટ હોય, 3 અલગ અલગ કન્ટ્રીઝના કોઈ વ્યક્તિ આવી જાય, અલગ અલગ સ્વભાવવાળા આવી જાય, પણ એ ત્યાં જો એમને બરાબર રીતે રહેવું હોય તો એકબીજાને જાણવું પડે, એકબીજાને સમજવું પડે, એકબીજા સાથે મિત્રતા આપણને સમજે, બધાના સ્વભાવ સાથે એડજસ્ટ થવું પડે. એટલે બધાના ગુણો ગ્રહણ કરતા આવી ભાવના ઉત્કૃષ્ટ ભાવના પ્રગટી શકે છે. ગુણ દેખું ને આનંદના ઝરણા વહો મુજરા દેવા, કોઈના ગુણ દેખું તો આનંદના ઝરણા મારા હૃદયની અંદર વહેતા થાય. કોઈના ગુણ દેખીને આમ ખાલી જોવાના નથી અને ચૂપચાપ રહેવાનું નથી. કોઈના તમે ગુણ જુઓ, કોઈના સારા કાર્યો કોઈ કરતો હોય તો આનંદ ખુશીથી તમે બે શબ્દ એના માટે વ્યક્ત કરો. કોઈ વ્યક્તિ સારા કામ કરતો હોય ને એને બે શબ્દ તમે પ્રશંસાના કહો તો એને જરાક પુષ્પ મળે, એને જરાક આનંદ થાય, એટલે સારા કાર્યો હજી કરવાની એના મનની અંદર ભાવના. એટલે આનંદ તમારો જે છે એ વ્યક્ત કરતા શીખો. ગુણ દેખું ગુણ પ્રાપ્તિની કાંક્ષામાં રહો મુજ હૃદય. ગુણો તો દેખું મને આનંદ પણ થાય પણ એટલાથી હું અટકું નહીં, એ ગુણ મારા જીવનમાં કેમ આવે એના માટે સદાય હું ઈચ્છા રાખનારો છું. કોઈ એકદમ લીડરશીપ વાળો વ્યક્તિ છે, હવે જયુભાઈ છે, જયુભાઈ જ છે, કેટલું બધું કરે છે, બધા કરતા પહેલા આવી જાય, હા યા બધી મહેનત એમની, બધી તૈયારીઓ કરે, બધું પ્રિપરેશન કરે, લીડરશીપ આગળ થઈને બધાને હેલ્પ કરે તો એ જોઈને ખાલી રાજી થવાનો નથી, આવી લીડરશીપની ક્વોલિટી મારા જીવનમાં પણ ઉતરી. મહેન્દ્રભાઈ છે, સત્સંગ કરાવે છે, ઘણું જ્ઞાન પામેલા છે, બીજાને કમાડવાની એમની ભાવના છે, તો એમના પણ ગુણો મારા હૃદયની અંદર ઉતરે, હું પણ એમના જેવો ક્યારે થાઉં એવી ઉત્કૃષ્ટ ભાવના, એવી ઈચ્છા તમારા હૃદયની અંદર વયા કરે. એટલે સારું જે છે એ ગ્રહણ કરીને તમારા જીવનમાં કેમ ઉતરે એના માટેનું પ્રયત્ન કરવાનું છે. સુંદર ગુણાનું રાજની હો સૃષ્ટિ મારા હૃદયમાં, હે દેવ મુદિતા ભાવના હો સૃષ્ટિ મારા હૃદયમાં. ગુણાનું રાજની એક અલગ પ્રકારની સૃષ્ટિ છે. એટલે આખી સૃષ્ટિ જો હોય, સૃષ્ટિની અંદર ખુશી જોવી હોય તો બધું સારું સારું હોવું જરૂરી છે. જ્યાં સારું ન હોય ત્યાં ખુશી મળતી નથી. એટલે જો ઉત્કૃષ્ટ ગુણાનું રાજની આખી સૃષ્ટિ જ જો આપણા હૃદયની અંદર ઉત્પન્ન કરી દઈએ, આખો હૃદય આપણો હૃદયના ખૂણે ખૂણે ગુણાનું રાજની ઉત્કૃષ્ટ ભાવના થઈ જાય તો પછી એમાંથી અશુભ ભાવો તો પોતાની મેળે દૂર થઈ જવાના છે. આખી સુંદર સૃષ્ટિ આપણા હૃદયની અંદર ઉત્પન્ન થઈ જશે. આ પરમાત્માને આ પ્રાર્થના કરવાની છે કે પ્રમોદ ભાવના, મુદિતા ભાવના મારા હૃદયની અંદર ઉતરી જાય. એના પછી કરુણા ભાવના કહે છે, દઉં અન્ન ભૂખ્યાને અને દઉં નીર તરસ્યાને અને દિનહીનને, દઉં આશરો સન્માર્ગ દઉં સૌ જીવને, બસ અન્ય સાજે સર્વદા મુજ શક્તિનો ઉપયોગ હો, હે દેવ કરુણા જરણ મારા હૃદય માં વૈતુર હો, દુઃખ કોઈ નું જીરવી શકે ના એવું અંત શરણ, દુઃખ કોઈનું જોઈવો મુજ નયનમાં હતું, મુજ દુઃખ ભૂલી અન્યનું દુઃખ ટાળવા મુજ ભાવો, હે દેવ કરુણા જય મારા હૃદય માં. કરુણાની ઉત્કૃષ્ટ ભાવના છે. ત્રીજી ભાવના છે કરુણા. જે જીવો દીન અને દુઃખી છે, કોઈ ને કોઈ રીતે પરેશાન છે, કોઈ બીમાર છે, કોઈ ઉપાધિથી યુક્ત છે, કોઈ ઓલ્ડ એજના કારણે પરેશાન છે, કોઈને કાંઈ ને કાંઈ અલગ અલગ પ્રકારની વ્યાધિ હોય, એ દુઃખી લોકોને હું કેવી રીતે હેલ્પફુલ બનું, મારા હૃદયમાં એવી કરુણા ભાવના પ્રગટ થાય કે એ કરુણાના પ્રભાવે જે જે આવા લોકો મારા સંપર્કમાં આવે બધાને હું કેવી રીતે હેલ્પફુલ બની શકું. તો કહે છે કે જે પણ ભૂખ્યા છે એને હું અન્ન આપું, જે પણ તપ્યા છે એને હું પાણી આપું, દીનહીન છે જેને જે સહારાની જરૂર છે એને આશરો આપું અને સન્માર્ગ દઉં છું. જીવને ઉત્કૃષ્ટ પ્રકારની કરુણા કહી કે સન્માર્ગ, બધાને સાચો રાહ હું દેખાડનારો થાઉં, પરમાત્માનો માર્ગ મને મળ્યો છે, સાચી સમજણ મને મળી છે, સાચું જ્ઞાન મળ્યું છે, તો આખા જગતના જીવોને હું સન્માર્ગ બતાડનારો થાઉં કે હે પુરુષો, હે વ્યક્તિઓ, આ સન્માર્ગ આ છે, ભગવાનના માર્ગે તમે ચાલો તો તમારા આત્માનું કલ્યાણ થશે. એટલે એના માટે પણ અત્યંત કરુણાના ભાવ સાથે આપણા હૃદયની અંદર એમના પ્રત્યે ચિંતા હોય કે આ આ વ્યક્તિ પાપ કરી રહ્યો છે, એનાથી એ દુઃખી થશે, લા હું જઈને એને સમજાવું, એને પાપ છોડીને પુણ્ય કરવા માટેની પ્રેરણા કરું. એટલે અંદરથી એવો કરુણાનો ભાવ પ્રગટ થાય કે બીજાને દુઃખી જોઈ ન શકે. પાપ કરી રહ્યો છે, આ પાપના એને કડવા ફળ મળશે એની આપણને ચિંતા થાય. એટલે એમને આપણે સમજાવીને રોકનારા થઈએ, ધર્મ માર્ગે વાળનારા થઈએ. પરમાત્મા મહાવીરની વાતો છે, સંગમ દેવે છ છ મહિના સુધી ભયંકર ઉપસર્ગ કર્યા, છ મહિના સુધી. ઇન્દ્રલોકમાં ઇન્દ્રે ભગવાનની પ્રશંસા કરી કે આ તીર્થંકર જેવા ધીર વીર અને ગંભીર અન્ય કોઈ વ્યક્તિ નથી, એમને કોઈ હેરાન પરેશાન કરી શકે નહીં, આ સંગમ દેવ છે ને એ સાંભળી શક્યો નહીં. એક સામાન્ય મનુષ્ય લોકનો માનવી અને એની અંદર આવી ધીરતા વીરતા હોય, એના કરતા તો આપણે દેવલોકની અંદર છીએ, આપણે કેવા ઉચ્ચ કક્ષાના કહેવાઈએ. આ તો માનવ છે, આપણાથી હીન કક્ષાનો હોય. એટલે જઈને આ ઇન્દ્રની વાતનું હું પરીક્ષા, એની પરીક્ષા કરું, પરીક્ષા કરવા માટે જાય. સતત છ છ મહિના સુધી ભગવાન ઉપર કાંઈ ને કાંઈ ઉપસર્ગ વહા હોય છે, અને એવા એવા ભયંકર ઉપસર્ગો કે આપણે હોઈએ તો ત્યાં ને ત્યાં ખતમ થઈ જાય. આ તો ભગવાન હતા, ભગવાન સહન કરી શકતા હતા અને ક્ષમતા ભાવે સહન કરી શકતા, ફક્ત સહન નહીં ક્ષમતા ભાવે સહન કરી શકતા. છ છ મહિનાથી થાક્યો, હવે એને પોતાને કંટાળો આવી ગયો છે, હવે મને પાછો ડેવલપમાં જવું છે. આ વ્યક્તિ તો ડરતો જ નથી, હેરાન પરેશાન એના મનના ભાવો તો ચલાયમાન થતા જ નથી. છેલ્લે હજી એક રાત બાકી છે, કાલે સવારમાં હું ડેવલપ ભેગો થઈ જઈશ, પણ આજની રાત જે છે હજી એને પરેશાન કરી લેવાનો. એક રાતની અંદર ભયંકરમાં ભયંકર 20 ઉપસર્ગો ભગવાનને જબરદસ્ત ઉપસર્ગો કરે. દેવો તો કોઈ પણ રૂપ ધારણ કરી શકે, કેવી ને કેવી રીતે એમને પરેશાન કરી શકે. જોરદાર અવાજો કરે, અટ્ટહાસ્યો કરે, જેના કારણે આપણે જોઈએ તો આપણા કાનના પડદાઓ ફાટી જાય. એવા ભયંકર અટ્ટહાસ્યો કરે કે પાછળ રહેલું જે ડુંગરો હતો એ ડુંગરાની અંદર તિરાડો પડી ગઈ, પણ ભગવાન શાંતિ ભાવે પોતાના સાધનાની અંદર લઈને હતા. ભગવાનના ભાવોની અંદર કોઈ પણ ફરક આવે. આજે રાજસ્થાનમાં એ તીર્થ છે, બામનવાડા તીર્થની અંદર આ પર્વતનો ટુકડો છે જેની અંદર તિરાડ પડી ગઈ છે. એ પર્વત હજી પણ સાચવીને મંદિરની અંદર, એટલે મંદિરના પરિસરની અંદર એ સ્થાનને દર્શાવવામાં આવ્યું. જ્યાં ભગવાન ઊભા હતા એના પાછળ જે શિલાઓ હતી એ શિલાઓની અંદર તિરાડો પડી ગઈ, એટલા ભયંકર અઠા છે. એવી રીતે પરમાત્માની ઉપર છેલ્લે કાળચક્ર મૂક્યો, વજ્રમય જે કાળચક્ર, જેમ સુદર્શન ચક્ર છે ને કૃષ્ણ ભગવાનનું, એવી રીતે એક કાળચક્ર ભયંકર ઉપાડ્યું, એને ગોલ ગોલ ભમાવીને ભગવાનના માથા ઉપર ફેંક્યું. એના કારણે ભગવાન ઘૂંટણ સુધી અંદર ખૂંચી ગયા, ધરતીની અંદર ઘૂંટણ સુધી અંદર દબાઈ ગયા. તે છતાં પણ પરમાત્મા પોતાની સાધનાની અંદર મગન છે, પોતાના મનના ભાવો, આ વ્યક્તિ મને હેરાન કરી રહ્યો છે, એના પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભગવાનને દુર્ભાવ આવતો નથી. ઉલટાનું પરમાત્માની કરુણા એવી છે કે એ જ્યારે હેરાન કરીને છેલ્લે થાકીને પાછો જતો હતો ને ત્યારે ભગવાને ભગવાનની આંખોમાંથી બે આંસુ આવી છે. તે આણે મને એટલો બધો હેરાન કર્યો છે, મને તો કોઈ ચિંતા નથી પણ એને આટલા બધા પાપો બાંધી લીધા, હવે એ પાપો એને ભોગવવા પડશે ત્યારે એની હાલત શું થશે, આ કેટલો વ્યક્તિ દુઃખી થઈ જશે, એના દુઃખની ચિંતા કરીને ભગવાનની આંખોમાંથી આંસુ વહે. આપણાથી થાય એવું? એ વ્યક્તિ આપણને હેરાન કરી રહ્યું. સહજ રીતે કોઈ આપણને મારે તો આપણે મારી લેવાય કે નહીં? કેટલું સહન કરવાનું? આપણે શું કહીએ, કેટલું સહન કરવાનું? સહન કરવાની કોઈ લિમિટ હોય? એ વ્યક્તિ એક વખત કાંઈ કહે, બીજી વખત કાંઈ કહે, હવે કેટલું સાંભળવાનું? ઘરના ઘરની અંદર પણ આ જ હાલતો થાય. જોઈન્ટ ફેમિલીઓ હોય ને, મોટા વ્યક્તિ ટક 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 કરી રહ્યા હોય, એમનો તો સ્વભાવ હોય, એમને નાના વ્યક્તિઓની ચિંતા હોય, એ ચિંતાના કારણે કાંઈ ને કાંઈ હિત શિક્ષામણો આપી રહ્યા હોય, પણ નાનાને ગમે નહીં. કેટલું સહન કરવાનું, કેટલું સાંભળવાનું? અમે કેમ સાંભળી લઈએ? એટલે તરત જ સામનો થાય, તમે ચૂપ રહો, તમારે બોલવાની જરૂર નથી. એટલા માટે મોટા વ્યક્તિઓ ઘરમાં ગમતા પણ નથી, એટલે ડિવાઇડેડ ફેમિલીની સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે. અને મોટા વ્યક્તિઓને પછી ક્યાંય જગા ન મળે, ઓલ્ડ એજ હોમની અંદર વૃદ્ધાશ્રમો એટલા બધા વધી ગયા છે. હા, મહેન્દ્રભાઈનું ફેમિલી, જોઈન્ટ ફેમિલી, આવા અમેરિકા જેવા દેશની અંદર જ્યાં વેસ્ટર્ન કલ્ચરનો આખો એટલો બધો પ્રભાવ છે, આજે ડિવાઇડેડ ફેમિલીની જે સિસ્ટમ છે ને, એ ઈસ્ટર્ન કલ્ચર નથી, આ વેસ્ટર્ન કલ્ચર છે. પણ આવા વેસ્ટર્ન કલ્ચરની અંદર રહીને પણ જોઈન્ટ ફેમિલી સિસ્ટમને ટક્યા રહેવું અને મૈત્રી અને સંત સાથે રહી શકું, એ ખરેખર ધન્યતા અનુભવવા જેવી વાત છે. આવા પણ લોકો છે. વાત એ છે કે આપણા માટે જે સારું ઈચ્છી રહ્યો છે, વડીલોને આપણા પ્રત્યે કોઈ ભેદભાવ નથી, કોઈ વેરભાવ નથી, એ આપણી ભલાઈ માટે વિચાર કરીને આપણને કંઈક કહી રહ્યા છે. કોઈ સારું ઈચ્છી રહ્યો છે એ પણ આપણાથી સહન થતું નથી, તો કોઈ વ્યક્તિ આપણને આપણું ખરાબ ઈચ્છે તો થોડી આપણે સહન કરી શકવાના છીએ. ગાંધીજીનો સિદ્ધાંત છે, તમને એક કોઈ લાફો મારે તો બીજો ગાલ આગળ કરજો. કેટલા ગાંધીવાદીઓ મળશે આજે? એક લાફો મારે, હવે તો નાના બાળકને માતાઓ શીખવાડી દે, તને કોઈ સ્કૂલમાં મારે ને તો એને સામે મારી આવવાનું, ડરવાનું નહીં. મારા ઇન્ડિયામાં આ સિસ્ટમ છે, છોકરાઓ નાના નાના હોય ને, હજી સ્કૂલમાં જાય, છોકરા સહજ રીતે મસ્તી કરતા હોય, માતાઓ શીખવાડી દે, કોઈ તને હેરાન કરે ને સામે એને પણ મારી દેવાનું, આમ રોઈને પાછો નહીં આવી જવાનું. હા, બચપણથી એવા સંસ્કારો આપવામાં આવે, સંસ્કારો કરતા આ બધા કુસંસ્કારો છે. પણ વર્તમાન જીવનની અંદર આપની દ્રષ્ટિની આગળ એક પડદો લાગેલો, પરમાત્માની દ્રષ્ટિ પ્રમાણે આપણી દ્રષ્ટિ મેચ થતી નથી. પરમાત્માએ કહ્યું કે સામનો નહીં, તમે સ્વીકાર કરતા શીખો. આ ઉત્કૃષ્ટ કરુણાની ભાવના તમને જે હેરાન કરનારો હોય એ પણ કેટલું હેરાન કરશે. તમને કોઈ ઘાડો આપે, તમે સામે ચૂપચાપ મૌન ભાવે સહન કરી શકતા હો, તો પછી એ કેટલી વાર ઘાડો આપશે? આખર તો એ થાકશે કે નહીં? અને તમને એની ઇફેક્ટ ક્યાં થવાની છે? એ ગાળો આપી રહ્યો છે, તમારા શરીરમાં ક્યાંય હલચલ થાય છે, તમારા મનની અંદર તરંગો ઉત્પન્ન થાય છે, એ મનને તમે કંટ્રોલની અંદર લાવી દો તો ગણશે. અને ભગવાન કહે છે, જો જ્યારે સામનો પણ કરવું હોય ને, તો એવા સહજ ભાવે કરજો. તમારા મનની અંદર તરંગો એવા કઠોર કક્ષાના ઉત્પન્ન જ ન થાય. લોકો ગાળાગાળી એવી કહે ને, તારા બાપાનું શું, ત્યારે ભગવાન કહે છે આવા શબ્દો નહીં બોલો, તારા પરમ પૂજ્ય પિતાશ્રીનું શું, આવી રીતે કહો ને સામે વાળો ખરી જશે. એ સામે બીજી ચાર ગારો આપવાનો હોય ને તો એ સામે ખરી જશે સામે. હે, હા, આપણે એક વખત આવી રીતે કહી દઈએ તો સામે વાળો પોતાની મેળે ઠરી જ જાય. નહીં નહીં, અમારા બાપ નું ના હોય ભલે, પણ તમારા પરમ પૂજ્ય પિતાશ્રી નું છે. આવી રીતે કહીને એને સમાધાન, પાછી બીજી વાર એ બોલવાનું બંધ થઈ જશે. બે વખત તમે એક્સપેરિમેન્ટ કરી જશો. આ ભગવાન નો માર્ગ છે, ક્યારે પણ ખોટો પડી શકવાનો નથી. તો ચાર વ્યક્તિ એવા પણ નીકળે, પણ એનું સમાધાન કેવી રીતે કરવાનું? આવી રીતે ગાંધીગીરીથી. કેટલો એ સામનો કરશે, આખરે તો એ થાકી જશે. પણ આપણી જો સામે કરુણાની ઈચ્છા હશે તો એને પણ કરુણાનો રંગ લાગશે. તમે શાંતિ અને પીસ દેખાડશો તો જગત આખો શાંતિ અને પીસમાં આવશે. એના પછી કહે છે, દુઃખ કોઈનું જીરવી શકે ના એવું હું અંતકરણ. કોઈના જીવનની અંદર દુઃખ હોય તો મારું અંતકરણ આકુલ વ્યાકુલ થઈ જાય. કોઈ પણ વ્યક્તિનો, કોઈ પણ લિવિંગ થિંગનો હું દુઃખ હું જોઈ ન શકું. મારું અંતકરણ સદા દ્રવી ઉઠે. કોઈ જનાવર પણ હોય, પશુ પણ હોય, એ મરણ અવસ્થાની અંદર હોય કે એને ક્યાંક લાગ્યું હોય કે એને ક્યાંક દર્દ થતું હોય, એ જોઈને પણ મારા અંતકરણની અંદર હલચલ થઈ જાય. હું એને હેલ્પફુલ થવા માટેનું પ્રયત્ન કરું. મારું અંતકરણ એવું કોમળ બને કે જરા પણ બીજાનો દર્દ હું જોઈ ન શકું. દુઃખ કોઈનું જોઈ વહો મુજ નયનમાં અશ્રુ જરણ. આ તો ઉત્કૃષ્ટ લેવલની કરુણા છે. ભગવાનને બીજાનું દુઃખ જોઈને જેમ નયનમાં અશ્રુની ધારા વહી ગઈ, એવી અશ્રુની ધારા મારા મારી આંખોમાંથી પણ વહી નીકળો. આ તો ઉત્કૃષ્ટ કક્ષાની કરુણા છે. એટલી કક્ષા સુધી તમે ન પહોંચી શકો તો પણ સામાન્ય પાયાથી મારું અંતકરણ તો દુઃખી આવે. કોઈના દુઃખમાં હું ખુશ ન થાઉં. મારા કારણે કોઈ પણ જીવ દુઃખી ન થવો જોઈએ, અને જે જીવ દુઃખી હોય એની અંદર હું ખુશ ન થાઉં. યોર હેપીનેસ શુડ નોટ બી અ રીઝન ફોર સમવન સોરો. કોઈના દુઃખનું એ કારણ ન બને. મુજ દુઃખ ભૂલી અન્યનું દુઃખ ટાળવા મુજ ભાવ હો, હે દેવ કરુણા જરણ મારા હૃદયમાં વહેતું રહો. મારો નાનકડો દુઃખ હોય એને હું ભૂલી જાઉં, પણ સામે મારાથી મોટો દુઃખ જેનો દેખાતો હોય એ દુઃખને દૂર કરવાનો હું પ્રયત્ન કરું. બીજાને હું કેમ હેલ્પફુલ થાઉં? આમ કહેવાય છે કે પોતે કોઈના ઉપર ઉપકાર કર્યો, પોતે કોઈને હેલ્પફુલ થયા, તો એ હેલ્પફુલ થયા પછી એ તરત જ એ વાતને ભૂલી જવાની છે. તમે ગમે એટલો મોટો ઉપકાર કર્યો કોઈની ઉપર, એ કરી લીધા પછી એને ભૂલી જવાનું છે. અને કોઈએ તમારી ઉપર નાનકડો પણ ઉપકાર કર્યો હોય એને જીવનભર ક્યારેય ભૂલવાનું નથી. તમારી ઉપર જે જે લોકોનો નાનકડો પણ ઉપકાર હોય એવા વ્યક્તિઓને ક્યારે પણ એમના ઉપકારો ભૂલવાના નથી. અને આપણે ગમે એટલું કરી લઈએ કોઈની ઉપર તો ક્યારે પણ એમ વિચારવાનું નથી, મેં એને હેલ્પ કર્યું એટલા માટે એ આગળ વધી શકે. એવું નહીં, મેં હેલ્પ કર્યું એ તો સહજતાથી મારી ડ્યુટી હતી, મેં કર્યું, એમાં કાંઈ મોટી વાત કરી નથી, એને ભૂલી જવાનું. એટલે આ કરુણાની ભાવનાથી બીજાને આપણે કેવી રીતે હેલ્પફુલ થઈ શકીએ એ પરમાત્માની પાસે આપણને પ્રાર્થના કરવાની છે. એના પછી કહે છે, જે પંથ ભૂલ્યા જિંદગીનો ગ્રંથને જે અવગણે, હિત કર વચન ના સાંભળે, ક્રોધાંગ થઈને ગણ ગણે, તે જીવ પ્રત્યે
છે પણ હૃદય માં પ્રગટ જો દુર્ભાવના હે જીવ મારા હૃદય માં પ્રગટો ઉપેક્ષા ભાવ નિશંક થઈ પાપો કરે નિર્દય બની હિંસા કરે જે દેવ ગુની પણ સદા બેફામ બની નિંદા કરે એવા જીવો પર મુજર દયમાં દ્વેષના હો રાગના હે દેવ મારા હૃદયમાં પ્રગટો ઉપેક્ષા ભાવ
છેલ્લી પ્રાર્થના છે માધ્યસ્થ ભાવના એટલે ઉપેક્ષા ભાવના તમને બધાની માટે સારી ઈચ્છો તમે કોઈ તમને તમે કોઈને સાચો માર્ગ બતાડ્યો છતાં પણ એ વ્યક્તિ એવો જડ છે કે એ સાચા માર્ગે આવવા માટે તૈયાર નથી એ પોતાનું જ કરી રહ્યું છે ઘણી વખત એવું થાય તમે સલાહ આપો કોઈને તમારી સલાહ એ વ્યક્તિ માને નહીં પોતાની મેળે એને જે કરવાનું હોય એ જ કરે તો ત્યારે એના પ્રત્યે દુર્ભાવ લાવવાનો નથી સલાહ આપવાનું આપણું કામ હતું આપણી ડ્યુટી હતી એટલું આપણે કરી લીધું હવે સલાહને માનવી કે ન માનવી એની ઉપર છે સલાહ માને કે ન માને આપણને એનાથી કઈ ફરક પડતો નથી આપણે આપણું કર્તવ્ય બજાવીએ તમારા પુત્રો હોય પુત્રો તમારી પાસેથી સલાહ લે તમે એને જીવનમાં આગળ વધવાની ક્યારેક સલાહ આપો અને પુત્ર તમારી વાત ન માને ત્યારે પુત્ર પ્રત્યે પણ દુર્ભાવ ના આવે જેની જેવી પરિણતિ હોય જેની જેવી કક્ષા હોય એ પ્રમાણે એ લોકો પોતપોતાનું આચરણ ચાલુ રાખે એટલે કોઈની સાથે દુર્ભાવ મારો આવે નહીં ભલે હું સત્ય માર્ગ બતાવી રહ્યો છું એને મારી સલાહ માંગી મેં તો બરાબર સલાહ આપી હવે એને માનવી જ જોઈએ એવું નહીં ભલે તમારી વાત સત્ય છે પણ એને નથી માનવી તો પછી તમે તમારી જતાને છોડી દો માને કે ન માને એના કરમ ધરમ જાણે પછી એ ઉપેક્ષા ભાવના કરી દે ઘણા એવા લોકો હોય સાચો માર્ગ બતાડે પછી એ માર્ગ ઉપર ન ચાલે તો દુનિયાભરની ઉપર રામાયણ મહાભારત એને સંભળાવી દે એનાથી વેરનો અનુબંધ પાછો વધી જાય મિત્રતાના ભાવો નીકળી જાય એટલે આવા ભાવોની ઉપેક્ષા ભાવના આટલું કર્યા પછી પણ જે વ્યક્તિ હવે માનતો નથી સાચી સલાહ આપ્યા પછી પણ એ વ્યક્તિ માનતો નથી તો એને જવા દો પહેલા પ્રયત્ન કરવાનું છે મૈત્રી ભાવનો પ્રમોદ ભાવનો કરુણા ભાવથી એને માર્ગ આપવાનો છે પણ એની પરિણતિ જ નથી એ સમજવાનો જ નથી તો પછી ઉપેક્ષા ભાવ છેલ્લે ઉપેક્ષા ભાવ પહેલા બધા ટ્રાય કરવાના છે એને સાચો માર્ગ બતાડવાનો પણ છે એમ નહીં કે આ વ્યક્તિ એક વખત એને એણે મને પૂછ્યું મેં કહ્યું એટલે એણે એ માર્ગ ઉપર એ ચાલ્યો જ નહીં એણે મારી વાત માની જ નહીં તો પછી હવે હું કેમ બતાડું હવે મારી સલાહ લેવા કેમ આવે છે એમ નહીં તમે વડીલ હો અને જે વ્યક્તિ તમારી સલાહ લેવા આપે આવે એને સલાહ આપજો પણ તમારી જ સલાહ એ માને એવી ઉપેક્ષા ક્યારે પણ રાખશો અપેક્ષા ક્યારે પણ એવી રાખશો નહીં ગમે એ વ્યક્તિ આવે એના હિસાબે એની પરિણતિ પ્રમાણે એ કાર્ય કરતો રહે જે પંથ ભૂલ્યા જિંદગીનો ગ્રંથને જે અવગણે જિંદગીનો સત્ય માર્ગ જે ભૂલ્યા હોય ગ્રંથને અવગણે એટલે પરમાત્માના હિતકારી વચનો જે ભૂલ્યા હોય પરમાત્માએ પણ બધી જ ઉત્કૃષ્ટ વાતો આપણા જીવનને હિતકારી એવી વાતો કરી છે આ ખવાય આ ન ખવાય આનાથી આ કર્મ બંધાય આનાથી આ થાય બધું જ ભગવાને આપણા માટે હિતકારી વચન કહ્યું છે પણ આપણે એનું માનતા નથી આપણે એમાંથી ઘણી વાતો માનતા નથી તો ભગવાનને આપણા પ્રત્યે દ્વેષ થાય ન થાય ભગવાનને આપણી સાથે કોઈ વેર ઝેરના અનુબંધો જ નથી. ભલે એમની વાતો માનો કે ન માનો, એમને કોઈ ફરક પડતો નથી. હિત કર વચન ના સાંભળે ક્રોધાંધ થઈને દણધણે. તમારું હિતકારી વચન એ સાંભળે નહીં અને સામે તમારી ઉપર સામનો કરે, ક્રોધાંધ થઈને એકદમ તમારી ઉપર પ્રતિકાર કરે, તો પણ તમે એને ક્ષમા ભાવથી એને છોડી દીધો, ઉપેક્ષા ભાવ ખેડો. તે જીવ પ્રત્યે પણ હૃદયમાં પ્રગટતો દુર્ભાવના, આવા જીવો પ્રત્યે પણ મારા હૃદયની અંદર દુર્ભાવના પ્રગટ થાય. ભગવાન કરે એને પણ સદબુદ્ધિ મળે. ભગવાનને એવી પ્રાર્થના કરજો કે એને પણ સદબુદ્ધિ મળે. મારા જે શત્રુઓ હોય એમને પણ સદબુદ્ધિ મળે. મને જે હેરાન પરેશાન કરે છે એને પણ સારી બુદ્ધિ મળે. એમની પણ મતિ પરમાત્મા તમે સુધારજો, મારું કામ નથી. મેં મારાથી જેટલું થતું હતું એટલું મેં કર્યું, હવે લેટ ગોડ, ભગવાનની ઉપર છોડી દઉં. નિશંક થઈ પાપો કરે, નિર્દય બની હિંસા કરે. એકદમ ક્રૂર રીતે જે હિંસા આચરનારો હોય, આતંકવાદીઓ હોય, આપણા હૃદયમાં આતંકવાદીઓ માટે ભાવ કેવો, 7/11 હોય, 26/11 હોય, જે પણ ઘટનાઓ ઘટી એ ઘટનાઓ કરનારા વ્યક્તિઓ પ્રત્યે આપણો ભાવ કેવો. અને તો ફાંસી જ થવી જોઈએ, અને તો જલ્દીથી જલ્દી મારી નાખવા જોઈએ, એમ નહીં. ભગવાન કહે છે ગમે એવો ક્રૂરમાં ક્રૂર વ્યક્તિ હોય, ભલે ગમે એવો વ્યક્તિ ગમે એટલા પાપો એ કરી રહ્યો છે, ગમે એટલી હિંસાઓ કરી રહ્યો છે, ગમે એટલા નિર્દયતાથી લોકોને હણી રહ્યો છે, છતાં પણ એના પ્રત્યે ઉપેક્ષા ભાવના, એના પ્રત્યે રાગ તો રાખવાનો નથી. આ વ્યક્તિ સારો છે એવું નથી, પણ આ વ્યક્તિ એની કક્ષા મુજબ કાર્ય કરી રહ્યો છે. આ વ્યક્તિ પણ ખરાબ નથી, એની અંદર રહેલો જે આત્મા છે એ તો શુદ્ધ જ છે, ફક્ત એની મતિ હમણાં ભ્રષ્ટ થઈ ગઈ છે એટલે આવા કાર્યો કરી રહ્યો છે. ભગવાનને પ્રાર્થના કરવાની કે એની મતિ પાછી ઠેકાણે આવી જાય. એવું નહીં કે આને તો આની સજા જ મળવી જોઈએ, આને તો મૃત્યુ દંડ જ મળવું જોઈએ, એવું જૈનોથી બોલાય નહીં. ઉપેક્ષા ભાવના કે એની સજા ભગવાનના હાથમાં છે, ગવર્મેન્ટ એને સજા કરે કે ન કરે, એને ફાંસી થાય કે ન થાય, જન્મ કે એને થાય કે ન થાય, એની સજા કર્મસત્તા કરશે. પણ મારે એની સાથે કોઈ પણ પ્રકારની શત્રુતા બાંધવી નથી. મારું એને કાંઈ બગાડ્યું નથી, જગતનું એને કાંઈ બગાડ્યું નથી. બગાડ્યું હોય તો બધું કર્મના કારણે એ બગડી રહ્યું છે. પૂર્વના એવા અનુબંધો હશે કે એને એવા પ્રકારના ક્રૂર ભાવો થાય છે અને એના કારણે લોકોની હિંસા તકલે આ બધું કરી રહ્યો છે. પણ પરમાત્મા એવી કૃપા કરો કે એને સારા ભાવો મળે, એના લાઈફની અંદર ચેન્જસ આવે અને એ સારા માર્ગે પાછો વળે. જે દેવગુરુની પણ સદા બેફામ બની નિંદા કરે. દેવ અને ગુરુ એમના વચનો જે સત્ય છે, પણ સામે ઘણા એવા લોકો મળશે, અરે ધરમ ધરમ શું કરો છો, ભગવાને કહ્યું છે, ભગવાને તો ધરમ કરવાનું કહ્યું છે, આપણે આખો દિવસ ધરમ કરતા હશું તો પછી કમાશું ક્યારે, સાધુ મહારાજોને શું કામ હોય, આ તો ધરમ કરવાની જ હંમેશા વાત કર્યા કરે, એમને બીજું શું દુનિયાદારી એમને થોડી ખબર છે, સંસાર અમને ચલાવવો છે. દેવગુરુની સદાય દેવગુરુ આપણા હિત માટે વાતો કરી રહ્યા છે, એમની કક્ષા પ્રમાણે સુંદર વાતો કરી રહ્યા છે, પણ એમના પ્રત્યે પણ દુર્ભાવ ના આવે. જે વ્યક્તિઓને એમના પ્રત્યે પણ દુર્ભાવ છે, એવા વ્યક્તિઓનો આવો દુર્ભાવ દૂર થાય. મેં કહ્યું ને સેન્ટર કોના બાપાનું છે એવું કહેનારા લોકો પ્રત્યે પણ આપણને દુર્ભાવ ના આવે, એની આપણે ઉપેક્ષા કરતા જઈએ, તે એની એના એના લેવલ પ્રમાણે એ આવું બોલી રહ્યું છે. મારું તો લેવલ એવું નથી, મને મારા સ્વભાવમાં રહેવું છે. તમે એક્ઝામ્પલ આપ્યો હતો ને વીંછીનો અને ઋષિનો, પાણીમાં વીંછી પડી ગયો, ઓલા
ઋષિએ એ વીંછીને બહાર કાઢ્યો, વીંછીએ ડંખ માર્યો, ડંખ મારવાથી હાથ ધુજી ગયો અને વીંછી પાછો પડી ગયો. પાછો એ ઋષિ મુનિએ બહાર કાઢ્યો, પાછો ડંખ માર્યો, પાછો એ પડી ગયો, પાછો કાઢ્યો. એક વ્યક્તિ આ જોઈ રહ્યો હતો, ઋષિને કહે છે કે આ તમને ડંખ મારે છે, તમે કેમ એને બચાવો છો? ઋષિએ ખૂબ જ સુંદર જવાબ આપ્યો, આ પોતાનું કામ કરે છે, હું પોતાનું કામ કરું છું. આનું કામ ડંખ મારવાનો છે, આનો સ્વભાવ ડંખ મારવાનો છે, અને મારો સ્વભાવ એને બચાવવાનો છે. એ પોતાનો સ્વભાવ ચૂકતો નથી તો હું કેમ પોતાનો સ્વભાવને ચૂકું? એ પોતાના સ્વભાવમાં રહે છે તો હું કેમ ના રહું? ભલે ગમે એ કરે છે, મને એને બચાવવો છે. આવી ભાવના આપણા હૃદયમાં ઉતરે, એની કક્ષા મુજબ જે પણ વ્યક્તિ જેવી રીતે બોલી રહ્યો છે એની કક્ષા એવી છે, એનું લેવલ જેનું જેવું લેવલ હોય ને એ પ્રમાણેની વાતો કરે. જે વ્યક્તિઓ પરિણત ન હોય, જેમને વિશિષ્ટ જ્ઞાન ન હોય, એ કક્ષા મુજબની વાતો કરવાના છે. નાનો બાળક કઈ શાસ્ત્રોની વાતો નહીં કરે, નાનો બાળક છે ગાંધી ગયેલી ભાષામાં જ બોલશે, એના મા બાપને પણ ન સમજાય એવી ભાવના એવી ભાષામાં બોલશે, પણ છતાંય એ ભાષા આપણને સમજાતી નથી તો પણ એના એ નાના બાળક પ્રત્યે આપણને વાલનો અનુભવ થાય છે. આવા વ્યક્તિઓ શું બોલે છે એમને ભાન નથી, આપણને એ પીઠ લાગતું નથી, આપણને એ ગમતું નથી, છતાં પણ એની કક્ષા પ્રમાણે બોલી રહ્યો છે. મને મારા સ્વભાવમાં રહેવું છે, મારે એની ઉપેક્ષા કરવાની છે, એને જે કરવું હોય એ કરવા દઉં, એને આવવું હોય તો આવે, ન આવવું હોય તો ન આવે, કામ કરવું હોય તો કરે, કામ ન કરવું હોય તો ન કરે, પણ હું તો મારું કાર્ય જે છે એ કરીને જ રહીશ. એની વાતો સાંભળીને આપણને કાર્ય છોડવાનું નથી. ઘણી વાર એવું થાય ને કે આવા વ્યક્તિઓના વચનો સાંભળી અને આપણને એવું મન થઈ જાય કે સારું આટલું કર્યા પછી પણ આ આપણને આમ કહે છે તો આ બધું છોડી જ દઈએ ને, કામ કેમ આવે, એક તો કરવાનું અને ઉપરથી બધું સાંભળવાનું. એવું નહીં, આપણે આપણા સ્વભાવની અંદર આપણા જે કર્તવ્ય છે એ આપણને કરતા રહેવાનું છે, બીજાની અપેક્ષા ઉપેક્ષા કરવાની છે. એવા જીવો પર મુજ હૃદયમાં દ્વેષ ના હો રાગના, એ વ્યક્તિ આપણને સારું તો લાગવાનું નથી, રાગ તો એના પ્રત્યે આવવાનો નથી, પણ દ્વેષનો ભાવ પણ મને એવા જીવો પ્રત્યે પણ ના આવે એવી ઉત્કૃષ્ટ ભાવના હે પરમાત્મા તમારી પાસેથી માગું છું કે જે પણ લિવિંગ બિંગ્સ હોય એમના પ્રત્યે મારો વર્તાવ, મારો વ્યવહાર આ ચાર ભાવનાઓથી યુક્ત હોય, અને આવી ભાવના ભાવીને ઉત્કૃષ્ટ ભાવ ધર્મની હું આરાધના કરી જીન શાસનના સારને, જીન શાસનના મર્મને પામી શકું એવી મંગલ ભાવના સાથે જીનાજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું હોય ઈચ્છા.